पर्वादिराज दस लक्षण पर्व में आज लोभ अने तृष्णा थी रहित उत्तम शौच धर्म की आराधना नो अवसर छे। पूज्य गुरुदेवसिंह शब्दों में कहिए तो पर्व एटले शू, आराधना नो अवसर। आपणे खाली एक काळ अपेक्षाए जोईने कदाच पूजन विधान आदि करीने के भक्ति आदि करीने आपणे ए मनावीए छीए। खरेखर तो अंतरंगनी पणतीमां वितरागतानी धारा प्रगट थाय, कम से कम एवो प्रयास थाय तो समझो ए पर्व उजव्यानुं सार्थकपणुं छे। जीवननुं ध्येय शुं छे? दुखनो, कसाईनो, आकुलतानो अभाव के मंदता? भूतकाळमां मंदता तो अनंतवार करी चुक्या छे, ए कोई अपूर्वता नथी। मंदता छे एमां एकत्व साथे रही गयुं छे तो ए मंदता छूटीने तीव्रता थया वगर रहेशे नहीं। ज्यां जेनुं एकत्व, ज्यां जेनुं ममत्व, ज्यां जेनी सुखबुद्धि, एनु तीव्रता थया वगर रहेशे नहीं। भूतकाळमां अनंतवार कसायोने रूंधायेलो कर्यो छे, दबायवो छे, पण क्यारे एनाथी एकत्व पण छोड्युं नथी। कसायना अभावनो उपाय मंदता नहीं, एकत्व तोड़वू ए छे। अने एकत्व तोड़से तो तेने क्रमे करीने ए कसायनो अभाव थया वगर रहेशे नहीं। अने एनो ज क्रम गुरुदेवसिंह आपणे आ दस लक्षण पर्वमां कोईपण प्रवचनमां ए रीते आपणे बतावे छे कि आ दस दिवसमां आपणे कोनी आराधना करीए छे, कोनी भावना करीए छे। चारित्ररूप धर्मनी आराधनानुं आ पर्व छे अने ए चारित्रमां क्रोधनो अभाव छे तो क्षमा तरीके उजवीए छीए, माननो अभाव छे तो मार्दव तरीके, अने ए रीते आजे लोभथी रहित शौचनी आराधना। तो चारित्र छे ए मोक्षनुं साक्षात कारण छे। मोक्षनुं साक्षात कारण चारित्र, અને ચારિત્રનું કારણ મૂળ કોણ છે? દર્શન મૂલ્લો ધમ્મો, સમ્યક દર્શન એ ચારિત્રનું મૂળ છે। ફરીથી ત્રણમાં શું આપણને દેખાણું? મોક્ષ, ચારિત્ર અને સમ્યક દર્શન, અભાવ, અલ્પતા અને એકત્વનો અભાવ। મોક્ષમાં શું છે? અભાવ છે। એની પહેલા શું હશે? ચારિત્રમાં એની અલ્પતા થઈ જશે, અને એ પહેલા શું હશે? એકત્વનો અભાવ। સમ્યક દર્શન થતા મોહ ભાવનો, એકત્વ ભાવનો, રાગ સાથેના મમત્વ, સુખ બુદ્ધિ, કર્તા બુદ્ધિનો પેલો અભાવ છે, અને તો પછી ચારિત્રમાં ક્રમે શું થાય છે? રાગ કસાયનો અભાવ થતો જાય છે, અને એ ચારિત્રના પુરુષાર્થની પૂર્ણતાએ સંપૂર્ણપણે અભાવ થઈને મોક્ષ દશા પ્રગટ થાય। તો જીવનમાં આ પર્વો દરમિયાન મૂળભૂત આપણને સિદ્ધાંત પેલો કયો શીખવાનો છે કે મારે સર્વથા કસાયથી રહિત, સંસાર જન્મ મરણથી રહિત મારે થવું છે તો ચારિત્ર, અને ચારિત્ર પહેલા સમ્યક દર્શન। તો એ સમ્યક દર્શન શું છે, એનો વિષય શું છે, એ વાત આપણને ગુરુદેવસિંહના પ્રવચનોમાં આપણે સાંભળીએ છીએ। એમાં પણ આજ કઈક ગાથા હતી, ફરીથી 14મી છે, કેટલી વાર સાંભળશો? કેટલી વાર? પછી કઈક બીજી હોય છે ને, ગાથાઓ પણ હોય કે નહીં? ફરીથી જીવનમાં તત્વને ઘૂંટણમાં જ્યાં સુધી નહીં લઈએ, રૂચિનો વિષય નહીં બનાવે ત્યાં સુધી બધું જ નિર્થક થવાનું છે। તત્વનું ઘૂંટણ તો જીવનના શ્વાસની જેમ થઈ જવું જોઈએ। ક્યારેક વિચારીએ છીએ આપણે બ્રીથિંગ કહીને, શ્વાસ ક્યારે લેતા હશો? યાદ રાખી રાખીને લેતા હશો ને, પણ કદાચ બંધ થઈ જશે તો આપણે એના ઉપર ફોકસ રાખીને ધ્યાન રાખીને શ્વાસ લેવા જોઈએ કે નહીં, અને કદાચ ચૂકાઈ ગયા તો શું છે. કેટલી વાર યાદ રાખીએ છીએ અને કેટલી વાર ભૂલીએ છીએ શ્વાસ લેવાનું, કેટલી વાર ભૂલી જઈએ છીએ, નથી ભૂલતા કારણ કે યાદ રાખીએ છીએ. યાદ રાખતા નથી અને ભૂલતા નથી, અને ભૂલતા નથી અને છતાં સહેજે થયા વગર જીવનમાં એમ તત્વ ગોટાઈ જવું જોઈએ. યાદ કરીને કરવું એ કોઈ પુરુષાર્થ નથી, સહજતા નથી. કરવું યાદ કરીને કરવું પણ એક કૃત્રિમતા હશે. ધર્મનું પ્રણમન સહજતા હશે થવાનું છે. તો એ અહીંયા આપણને અને આ પ્રવચનો તો હવે ખ્યાલ આવી ગયો છે. ક્યાંના હતા? નાઇરોબીના 1980માં ગુરદેવસિંહ આ પ્રવચન, એક પ્રવચન આપણે પેલા સાંભળી ક્યાં વખતના હતા, ચાર પેલા 61ના, એટલા જૂના હતા, અને આ છેલ્લા વખતના છે. તત્વ ક્યાંય ફરક નહીં પડે, ખુલાસો વિસ્તાર સહજતા એ થશે, બાકી મૂળ વાતમાં તો. અને એમાં પણ ગુરદેવસિંહ સરસ પ્રશ્ન ઉઠાવ્યો હતો જે આપણે કાલ લીધો હતો થોડું. 14મી ગાથામાં આચાર્ય દેવે શું કહી દીધું કે આવા પાંચ ભાવ સ્વરૂપ આત્માને જે જાણે તેનું નામ શું કહેવાય? શુદ્ધ નહીં છે. અને પાછો આચાર્ય દેવ આપણને શું કીધું? હે શિષ્ય, તું શુદ્ધ નહીં જાણ. છે ને, જોવું હોય તો ગાથાર્થ છે, 37 પાને 14મી ગાથાનો ગાથાર્થ, ગાથાર્થ કહો અનુવાદ કહો છે, છેલ્લો શબ્દ. એવા પાંચ ભાવરૂપ દેખે છે તેને હે શિષ્ય, કોને કોણ કોને શિષ્ય કહીને બોલાવે છે? કોણ? આચાર્ય દે, કુંદકુન આચાર્ય દે, કોને? 2000 વર્ષ પહેલા આપણે ક્યાં હતા? જીવનમાં ફરીથી એક આચાર્ય દેવના શિષ્ય બનવામાં પણ મોટી પાત્રતા તૈયારી જોશે. અરે આચાર્ય દેવ આપણને શિષ્ય કહીને બોલાવે એનાથી મોટા સદભાગ્ય જોવે. કુંદકુન આચાર્ય દેવની સ્તુતિમાં આપણે બોલીએ છીએ કે આચાર્ય દેવ આપ કેવા છો, કેવા છે, ચાર લાઈનમાં શું બોલીએ છીએ? આ ક્ષેત્રના ચરમ જીન તણા કોણ? મહાવીર પરમાત્મા જે ચરમ તીર્થ, એના આપ કેવા છો? સુપુત્ર છો. વિદેહના કેવા છે? આપ પરમ ભક્ત છો. વિદેહ ક્ષેત્રના સિમંદર ભગવાનના આપ ભક્ત છો. પછી ત્રીજી લાઈનમાં શું છે? ભવમાં ભૂલેલ ભવિ જીવ તણાસુ કોણ? ભવમાં કોણ ભૂલેલા છે? અરે મિત્ર કોને કહેવાય? સાચા મિત્ર કોને કહેવાય? સાચા રસ્તે લઈ આપે, સાચી સલાહ આપે, અનુકૂળતામાં દેખાયને પ્રતિકૂળતામાં છૂટા પડે એ કોઈ મિત્ર નથી. ભવમાં ભૂલેલા આપણને એક મિત્ર સમાન આચાર્ય દેવ મળ્યા છે, તો એના જેવા પરમ સૌભાગ્ય આપણના બીજા ન હોય. તો કહે છે હે શિષ્ય, તું શુદ્ધ નહીં જાણ. આચાર્ય દેવે આદેશ ઉપદેશ કહો તો ઉપદેશ, આદેશ કહો તો શિષ્યને એક પ્રશ્ન થયો. અમારી એક મૂંઝવણ છે, આપે તો કીધું કે અબદ્ધ સ્પષ્ટ આત્માને જાણ, પણ અત્યારના હું જોઉં તો હું કેવો છું? 8 કર્મથી બંધાયેલો છે અને શરીર અત્યારના છે ભાઈમાં, એક ક્ષેત્રાવગા સંબંધમાં શરીર છે. એવું નથી કે હું શરીર રહીત ને 8 કર્મથી રહીત થયો છું. પછી બીજામાં શું લીધું? કેવો આત્માને જાણવો છે? અનન્ય. અનન્ય એટલે તેનો તે. પણ આચાર્ય હું શું કરું? હું તો અત્યારના મનુષ્યપણામાં છું અને આયુષ પૂરું થશે તો હું ક્યાં જઈશ? બી અન્ય ગતિમાં ક્યાં જાય છે? તો કોઈ ભરોસો, ભરોસો નથી, ભરોસો નથી. જીવનમાં એક વાર ફરીથી આ જીવનમાં તત્વની આરાધના સાથે એવી તો સહજપણે ભાવના થઈ છે કે મારી આરાધનાને પોષણ મળે એવા યોગમાં, દેવશાસ્ત્ર ગુરુના યોગમાં હું જઈશ. જીવનમાં માત્ર કોઈ વાતની વાત મેં નથી કરી, મને ભવ જોતો નથી 100% વાત છે, પણ ભવ રહી થઈ જાઓ એવી ભાવનાનો પુરુષાર્થ મારા જીવનમાં પ્રગટ થયો નથી. પણ એટલું તો નિશ્ચિતતા કરી છે કે હવે જ્યાં હું જઈશ ત્યાં મને સાચા દેવ શાસ્ત્ર ગુરુનો અરે પરોક્ષપણામાં છું પણ ભાવનાની તીવ્રતા એવી છે કે હવે પ્રત્યક્ષપણામાં પહોંચીશ. એટલું તો નિશ્ચિતતા હોવી જોવે. સાધના નિશ્ચિત બનાવે છે. હું હવે ક્યાં જઈશ ને શું યોગ મળશે એની નથી, મારી સાધનાની દોર એ અખંડપણે રહેવાની છે. યોગ બદલાશે, સાધનાનો દોર ક્યારેય ખંડિત નથી. જીવનમાં આવી દળતા આપણને કેવો યોગ મળ્યો છે એની આપણે હજી કિંમત કરતા નથી. દુર્લભમાં દુર્લભ એવો આ કાળે આ ક્ષેત્રે અસંભવ વસ્તુમાં આપણને સંભવ થયો છે. ઊંડા અવસરપીણી કાળમાં આવો યોગ મળવો તો અહીંયા હું અન્ય હવે હું મારા આત્માને ગતિઓનો બદલાવ થતા હું ખંડિત નથી જોતો. હું મારા આત્માને એકરૂપપણે હું જોઈ રહ્યો છું. દ્રષ્ટાંત તો આગળ આપણે છે જ લીધો તો જ, પણ દ્રષ્ટાંત આમાં કયો દ્રષ્ટાંત લીધો તો અનન્યમાં માટી. માટીના જુદા જુદા આકારોના એ રમકડા બને છે, વસ્તુઓ બને છે. બીજી રીતે આપણે એક વિચાર કરીએ, જ્વેલરી શોપમાં સોનીની દુકાને આપણે જઈએ ત્યાં શું હોય છે? ખાલી સોનું જ હોય છે. સોનું ન હોય, શું હોય છે? ન્યા ઝવેરીની દુકાને સોનું હોય કે ન હોય? સોની તો કીધું એટલે તો જ્વેલરી હોય ને, એટલે શું હોય? કોઈ વીટી હોય, કોઈ ચેઇન હોય, કોઈ બીજું જે કાંઈ ઘરેણા જુદા જુદા હશે ને. આ જ આચાર્ય કહે છે તારી ભૂલ થાય છે. તું ત્યાં આકાર કેમ જોવે છે? સોનાપણાના અભેદપણાને કેમ નથી જોતો? આજ કોઈને સોનીને પૂછજો આજ તે શું વેચ્યું તો એમ કહેશે મેં આકાર વેચ્યો છે. બરોબર, આપણે કહેશું શું લઈ આવ્યા? હું વીટી લઈ આવ્યો. આ કેટલો આંતરો પડે છે. આપણે કોઈને પૂછશે તો શું લઈ આવ્યા? હું શેનું લઈ આવ્યો? એક ચેઇન લઈ આવ્યો, એક વીટી લઈ આવ્યો. અને સોનીને પૂછશું શું વેચ્યું કે આજ તો ઘણો આકાર વેચાણો, હાલ સારી ડિઝાઇન ઘણી ગઈ. શું થયું? બહુ સિમ્પલ દ્રષ્ટાંત છે આ. એવું જ અહીંયા આપણે શીખવા જેવું છે. આચાર્યદેવે દ્રષ્ટાંત આપીને આપણી એકદમ બે દ્રષ્ટિકોણ જુદા જુદા આપણને આપ્યા છે. કઈ રીતે જોતા શીખજે? બારમાં જોઈએ ડેરીની દુકાન હોય ને કોઈને, તો ત્યાં શું હોય? ખાલી દૂધ જ હોય છે. બીજું શું હોય ત્યાં? દૂધ. અરે ત્યાં આપણને ખબર છે શું દેખાય? ફરીથી શું દે ડેરીમાં? શું દેખાય? પનીર હોય છે, પછી શું હોય છે? દહીં હોય છે, છાસ હોય, માખ, જે કાંઈ હશે. આ જ ભૂલ છે, ત્યાં ગોરસ છે. ખાલી શું છે ત્યાં? આ એક અભેદપણે જોતા શીખવું પડશે. અને આ રીતે અનાદિકાળથી ભેદ અને ભંગમાં એ રીતે વિચારીને ત્રણમાં અટક્યા છીએ. આ પાંચ બોલ છે ને એને ત્રણમાં શેમાં ડિવાઈડ કરી શકાય? ભિન્ન છે, વિભાવ છે અને ભેદ છે. ભિન્ન, વિભાવ અને ભેદ. ભિન્ન કોણ છે? પહેલો બોલ અબદ્ધ સ્પષ્ટ, એ શેના માટે આવ્યો? ભિન્નતા. ભિન્નતામાં એકત્વ કર્યું છે. નો કર્મથી સ્પર્શાયેલ નથી અને દ્રવ્ય કર્મથી બંધાયેલ નથી. છે ભિન્નતા, અને ભિન્નતામાં શું કર્યું છે? અભેદતા. ભિન્નતામાં એકત્વ છે, ભિન્નતામાં અભેદતા છે, એ ભૂલ છે. પછી બીજી શેની વાત આવે છે? શેની વાત આવે છે? અનન્ય. એમાં ગતિની લઈએ તો વિભાવ પર્યાય લઈએ, અસંયુક્તમાં મોહ લઈએ તો એ વિભાવ પર્યાય, અને વિભાવ પર્યાયમાં શું લેશો? ઓલામાં ભિન્નતામાં અભેદતા કરી અને વિભાવમાં શું કરી? સ્વભાવ પોતાપણું. છે વિભાવ, વિરુદ્ધ ભાવ, અને એને કેવા પણે માયના છે? સ્વપણાના, પોતાપણાના માયના છે. આ બીજી ભૂલ છે. ફરીથી ગતિ મળવી શું છે? જીનો સ્વભાવ છે કે વિભાવ છે? સ્વભાવ હોય કોઈ દી છૂટે નહીં, અને વિભાવ છે તે છૂટા વગર રહેશે નહીં. કપડું ધોવા નાખીએ છીએ ત્યારે શું જોઈને નાખીએ છીએ? સફેદ સરસ મજાનું કપડું હોય એ નાખીએ તો કેવું નાખીએ છીએ? પાકું અમને કઈ ખબર, અમે તને મૂકી દઈએ જે લેતા લે. કેવું કપડું ધોવામાં નાખીએ છીએ? ફરીથી ફરીથી મેલાને જોઈએ છીએ અને સ્વચ્છતાનો સ્વીકાર કરીએ છીએ. ખાલી મેલું નથી જોતા, તે વખતે કપડું મેલું દેખાવા છતાં એના સ્વભાવથી કેવું છે? સ્વચ્છ છે એવો વિશ્વાસ છે. દેખાય છે મેલું પણ એની સાથે સ્વચ્છતાનો વિશ્વાસ છે. નેતર કોઈ દી ધોવાનો પ્રયત્ન, કાળાને કોઈ દી ધોળાનો કરવાનો મહેનત નહીં કરીએ, પણ મેલું છે એ કદાચ બ્રાઉનિશને કાળું દેખાશે અને તો પણ એને ધોવાનો પ્રયત્ન કરીએ છીએ. કેમ? મલિનતા દેખાય છે અને એની શુદ્ધતાનો અંદરમાં વિશ્વાસ છે. એ જ વાત આચાર્યદેવ કહે છે કે તને જે તું પ્રશ્ન કરે છે કે આવા શુદ્ધાત્માની અમને અનુભૂતિ કેમ થશે, કારણ કે તારી નજરમાં હંમેશા શું પડ્યું છે? અનેકતા દેખાય છે. પર પદાર્થ જે દ્રઢ કર્મ નો કર્મ એ તને દેખાય છે, ભેદભાવ દેખાય છે, વિભાવ ભાવ દેખાય છે, પણ એકરૂપ ત્રિકાળી અભેદ એકરૂપ પરિપૂર્ણ તત્વ તને દેખાતું નથી. બદલો કોનો કરવો છે? સંયોગનો કે શબ્દનો? બદલાવ કોનો કરવો છે? સંયોગનો કે શબ્દનો? કાંઈ નથી કરવું, જેવા છે એવા જ રહેવું છે. દ્રષ્ટિનો પલટો, અભિપ્રાયનો પલટો, અને જીવનમાં એ જ મોટામાં મોટો પ્રથમ પુરુષાર્થ છે. 14મી ગાથા ફરીથી આખું સમ્યક દર્શનના વિષયથી આપણને આચાર્યદેવે વાત કરી. ફરીથી આપણે વાત લીધી કારણ કે 13મી ગાથામાં આચાર્યદેવ કીધું, તું જૈન કુળમાં જન્મો છો, તે અભ્યાસ તો નવ તત્વનો કર્યો છે, ભૂલ ક્યાં રહી ગઈ છે? ભૂતાર્થ નહીંથી નવ તત્વને કે ક્યારે પણ જાણ્યા નથી. અને એને જ ટીકામાં અમૃતચંદ્રાચાર્યે શુદ્ધ નહીં કીધું છે. કૃતજ્ઞ આચાર્ય ભૂતાર્થથી શબ્દ વાપરો છે એને શુદ્ધ નહીં. તો આ શુદ્ધ નહીં કેમ પ્રગટ થાય એનો વિષય આપણને અહીંયા લીધો. તો ફરીથી સોનીની દુકાનની વાતને પૂરું કરીએ. આપણી હંમેશા નજર શેમાં હોય છે? એના આકારોથી. અને આકારોને જુદું જુદું જાણતા આપણને શું દેખાય છે? ફરીથી આકારોની વિવિધતા જોશું, ડિઝાઇન જુદા જુદા જોશું, એનાથી આપણા જીવનમાં શું થશે? આ સારું છે, આ ખરાબ છે, અને આવી ઇષ્ટ અનિષ્ટની કલ્પના થશે. સોનીને માટે કાંઈ જ ફરક પડતો નથી, એને તો કેટલું સોનું ગયું, કારણ કે એની નજરમાં અભેદપણું છે, એકરૂપપણું છે, અનન્યપણું છે, એ જુદું જુદું નથી. એને શેમાં રાજી થતો હશે? વીંટી વેચાય એમાં કે હાર વેચાય એમાં શેમાં રાજી થતો? મારે આકાર વેચવો નથી, મારે તો કેટલું સોનું જાય છે, ચાહે સો બંગડી રૂપે હો કે વીટી રૂપે હો કે બીજા રૂપે હો. અને આવો દ્રષ્ટિનો પલટો એ આપણે આપણા જીવનમાં કરવો પડશે. અનેક પ્રકારે શબ્દો બદલા છે, સંયોગ બદલા છે, પણ મૂળ અભિપ્રાય કેમ? અભિપ્રાય આટલો બધો અઘરો હશે? અભિપ્રાય બદલો, બદલો કરવો આટલું બધું મુશ્કેલ કેમ હશે? ગુરુદેવસિંહે એના માટે એક સરસ શબ્દ વાપર્યો, એનો અભિપ્રાય જાણે એનો આત્મા, એનું અસ્તિત્વ થઈ ગયું છે. જેનો જે અભિપ્રાય છે, પછી 12મા અત્યારના ઈગો ને એવા ગમે સબ બાકી, ખરેખર તો એનો જે અભિપ્રાય છે એનું શું થઈ ગયું છે? આખું અસ્તિત્વ થઈ ગયું, એનો જાણે આત્મા. અને એને બદલવો એટલે જાણે મારે મારા આખા અસ્તિત્વનો પલટો કરવો છે, એટલે એ બહુ જ મુશ્કેલ અને અશક્ય જેવું લાગે છે. પણ એ એક વાર તો બદલ કરવો જ પડશે. ચલો એનો આજે પ્રવચનમાં વાંચ્યું. ફરીથી 37 ગાથા આ પાના ઉપર, 37 પાના ઉપર આપણે જ નીચે વાંચીએ. પ્રશ્ન છે અહીં, શિષ્ય પૂછે નીચેથી ત્રીજી લાઈન, 37 પાને 14મી ગાથામાં નીચેથી ત્રીજી લાઈન. અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કયો તેવા આત્માની. ગુરુદેવસિંહ પણ આના ઘણા એક એક શબ્દના ખુલાસા જો. શિષ્ય કેવો છે? આપે જે કહ્યું મેં ગ્રહણ કર્યું છે એમ નથી કે આપ ફરીથી કહો, એમ નથી. આપે કહ્યું કે આવા આત્માની તું અનુભૂતિ કર, તો એ પોતે વાત સ્વીકારે છે કે આપે મને શું કહ્યું કે આવા અબદ્ધ સ્પષ્ટ આત્માની અનુભૂતિ કરવાનું કહ્યું. તો પ્રશ્ન એ છે કે જેવા ઉપર કયો તેવા, ઉપર કયો એટલે કેવો, અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંખ્ય. કમસે કમ પાંચ નામ તો યાદ હશે ને એવા. અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંખ્ય એવા આત્માની, ફરીથી, જેવો ઉપર કયો તેવા, પછી કોની કોની, આત્માની કે પૂતગલની, મારી મારી અનુભૂતિ કેમ થઈ? કારણ કે મને મૂંઝવણ છે, કારણ કે જ્યાં હું જઉં છું ત્યાં હું તો શરીર વાળો છું, આઠ કર્મ વાળો છું, ગતિની પર્યાયો જુદી જુદી થયા કરે છે. જેમ આજે પૂજામાં કઈક આવ્યું હતું ને, કઈ લોભ કસાઈથી રહિતમાં શું શું આવ્યું હતું, કઈ જે કોઈ અનિત્ય નાશવાન હોય એની ક્યારે લોભ અને તૃષ્ણા ન હોય. પણ શું થાય છે, જે જે શરીર અને સંયોગ ગતિ આદિ મળે છે અનિત્યતામાં નિત્યતાની કલ્પના કરીએ છીએ માટેની લોભ ને તૃષ્ણા રહી જાય છે આપણને. અરે દેવના સાગરોપમના આયુષ હોય તો પણ શું થાય છે, એ નાશવાન થઈ જવાના છે. ચક્રવર્તીની આદિની સંપદા છે, ક્યારેક કલ્પના અથવા કલ્પના નહીં તો વાત તો સાંભળી હશે ને, ચક્રવર્તી 24 તીર્થંકર ને 63 સલાકા પુરુષો થાય, એમાં ચક્રવર્તી કેટલા થાય, 24 તીર્થંકર નાશમાં 12. એ 12 ચક્રવર્તી માંથી મોક્ષ કેટલા જાય, કેટલા ગયા એમ નથી પૂછતો, કેટલા જાય? જીવન પર્યંત જો એ ચક્રવર્તી પદ ન છોડ્યું અને એમાં રહ્યા તો ક્યાં જશે, બહુ જ વિચારવા જેવું છે. એ જો જિંદગી પર્યંતમાં, આ એક દેખાડે છે આપણને, પુણ્યના યોગમાં પુણ્યથી અલિપ્તતાનો પુરુષાર્થ કર લેજે ને તો એ પુણ્યમાં એકત્વ રહ્યું છે તો એ પુણ્ય ખલાસ થશે અને પાપમાં અધિકતા થઈ જશે. આપણા જીવનમાં વિચારવા જેવું, ચક્રવર્તીના જીવનમાં જો આવું થાય છે. આજે પણ એક વાત આવી હતી, થોડુંક અનુકૂળ સામગ્રી મળે તો આપણને શું લાગે છે, મને કંઈક મળે છે, આઈ એમ ગેઇનિંગ સમથિંગ ને, ગેઇન નથી, પુણ્યનો ઉદય છે એ તારા પુણ્યને ખાલી કરે છે. અનુકૂળ સામગ્રી જે મળે છે એ વિચારી લેવું છે કે પૂર્વના પુણ્ય શું થઈ જાય છે, ખાલી થતા જાય છે. એની જગ્યાએ આપણે શું કરીએ છીએ, મળેલાની તૃષ્ણા અને મળેલાનો લોભ અને નહીં મળેલાની તૃષ્ણા. વર્તમાન જે પ્રાપ્ત સામગ્રી છે, આજે હતું પ્રવચનમાં ગુરુદેવ, મળેલી પ્રાપ્ત સામગ્રીનો શું હોય છે, લોભ, અને નહીં મળેલાની શું હોય છે, તૃષ્ણા. અને એ જ રીતે આપણે લાવેલા પુણ્ય તો ખાલી કરીએ છીએ અને એમાં શું ઉમેરીએ છીએ, તૃષ્ણા ઉમેરીએ છીએ. તો એની વાત તો અહીંયા કરવી જ નથી. અહીંયા તો સંયોગને તો ભૂલી જવું છે, નાશવાન. અને એ જ પ્રિન્સિપલ અહીંયા દેખાડે છે કે જે કોઈ ગતિ આદિ છે, કર્મનો સંયોગ આદિ છે, એ બધા શું છે, અનિત્ય છે, નાશવાન છે, એક સમયની પર્યાયના છે. અને એની સામે હું કોણ છું, હું ત્રિકાળી ટકતો પદાર્થ છું. તો અનાદિથી અનિત્યતામાં મારા પણ માયનું છે. એટલે આ પ્રશ્ન ઉઠે છે કે અમે અબદ્ધ સ્પષ્ટ એવા આત્માનો અનુભવ કેમ કરી શકીએ, કારણ કે દ્રષ્ટિ ક્યાં પડી છે, નજર ક્યાં પડી છે, અનિત્યતા ઉપર પડી છે, નાશવાનપણા ઉપર પડી છે. અને તેથી આવો નિત્ય સ્વભાવ મને કેમ અનુભવમાં આવશે, એ વાત ખ્યાલમાં આવતી નથી. તો પ્રશ્ન એ રીતે, પણ શિષ્યની શું છે, જિજ્ઞાસા છે, તત્વને શીખાયરું છે. અને હવે એમાંથી પ્રશ્ન કરે છે કે આપની વાતને હું 100%, 1000% સ્વીકારું છું, પણ મારી મૂંઝવણ છે કે મારી નજરમાં, મારા જ્ઞાનમાં જ્ઞેય કોણ બને છે, સંયોગ, બદ્ધ સ્પષ્ટ આદિ સ્વભાવ તો યાદ દેખાતો નથી, આ શરીરનો સંબંધ છે, અને દ્રવ્ય કર્મથી બંધાયેલો છું, ગતિની જુદી જુદી ભૂતકાળમાં પર્યાયો ખાય છે, આવું અમે શાસ્ત્રમાં વાંચ્યું છે. અને મારું જ્ઞાન ને કસાઈની બધા કેવા છે, ઓછા વધતા થાય. ઓછા વધતામાં હું નિત્ય સ્થિર ક્યાંથી ગોતો હું? એ તો આપણને બધાને અનુભવ છે, નાના હતા ત્યારે થોડું જ્ઞાન હતું, હવે થોડુંક અલ્પ વધ્યું છે. તો ઓછું વધતું થયા કરે, કસાયો ઓછા વધતા થયા કરે છે, તો એ તો વધઘટ થયા જ કરે છે. એમાં નિત્ય સ્થિર મારે સ્વભાવ કેવી રીતે ગોતવો? એવી જ રીતે હું જ્યાં સ્વરૂપનું ચિંતન કરું છું તો શું આવે છે? જ્ઞાન દર્શન છે. જો બીજા નીકળ હોય છોડી દીધું, આપે 47 શક્તિ કીધા એનું હું ચિંતન કરું છું તો મને કોણ યાદ આવે છે? જીવત્વ, ચિત્તિ, દ્રષ્ટિ, જ્ઞાન, સુખ, વીર્ય બધું યાદ આવે છે. અને એમાં આપ કયો તું અવિશેષ સામાન્ય એવા આત્માને ગોત કેવી રીતે ગોતશો? અને આ જ આપણો પુરુષાર્થ છે. શું પુરુષાર્થ છે? સંયોગ વખતે અસંયોગી તત્વ ગોતી લેજે, વિભાવ વખતે સ્વભાવને ગોતે. વિભાવ નાશ થયા પછી સ્વભાવને ગોતવો છે. શરીરથી ભેદનાન ક્યારે કરવું છે? શરીર છૂટી જાય, અશરીરી થાય પછી કરવું છે, નહીં તો ક્યારે કરવું છે? અત્યારે ક્યાંથી થાય? શરીર વાળા છીએ ને તમે કયો ભેદનાન કરવો? રાગ દ્વેષમો થયા કરે છે ને તમે કયો એનાથી ભેદનાન કરવું? આ જ પુરુષાર્થ છે. શરીર છૂટ્યા પછી ભેદનાન નહીં, ભેદનાન કરીશ તો અશરીરી થાય છે, ઊંધું છે. શરીર છૂટશે તો ભેદનાન નથી, ભેદ જ્ઞાન કરીશ તો શરીરથી છૂટીને અશરીરી તો થઈ જાય. તો આ ભેદભાવ વચ્ચે પણ, અનંત ગુણોના ભેદભાવ વચ્ચે પણ એક અભેદરૂપ સામાન્ય રૂપ એકરૂપ તત્વ ગોતજે અને ત્યાં છે એનો જવાબ આપણે લેશું. અને પાંચમો બોલ, પાંચમો બોલ કયો છે? અસંયુક્ત. એટલે શું? જો આપણે વાત લીધી હતી, પહેલો ગુણદેશી પણ લીધી છે, પાંચ બોલમાં પાંચ લીધા હતા ને. કોણ પાંચ લીધા હતા? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, જે પંચ પરાવર્તન છે ને. જે બહુ સરસ એનાથી ગુરુદેશે લિંક શું લીધી, કે તારે પંચ પરાવર્તનથી છૂટવું છે તો પાંચ ભાવરૂપ એક આત્માને ગોતજે. શેનાથી રહિત થવું છે મારે? નહીં, એકાદ ચાલશે ને. દ્રવ્ય પરાવર્તન નહીં, ક્ષેત્ર પરાવર્તન આવે છે ને. લોક ભાવનામાં શું? હમ લોક હમ છોડ ચલે ય લોક તબી લોકાંત બિરાજે. નિજ લોક હમારા, દુનિયા શું જોવે છે? હું ક્યાં બિરાજમાન થઈશ? લોકના અગ્રભાગ ખરેખર ક્યાં બિરાજમાન છે? નિજ લોક, અસંખ્ય પ્રદેશી આનંદનો લોક, એમાં બિરાજમાન. અરે સ્થિરતા કરજે, તને ચૈતન્ય લોકમાં સાદી અનંતકાળ રહેવાનું મળશે. અને ભાઈમાં આકાશનું ક્ષેત્ર પણ એક સ્થિર તને મળશે. તો એ અહીંયા ક્ષેત્ર પરાવર્તન પણ નથી જોતું. અને એની વાત લઈએ તો ચોથી ગાથામાં બહુ સુંદર વાત લીધી છે. શેની વાત લીધી? કેવો છે જીવ આ સમસ્ત લોક કેવો છે? સંસાર ચક્રની મધ્યમાં છે અને નિરંતર એને પરિભ્રમણ થયું. ફરીથી ક્યાં છીએ આપણે? સંસાર સમુદ્રના કિનારે મધ્યમાં છે. નિયમસારમાં પણ પદ્મ પ્રમોલ ધારી દે લીધું છે. ક્યાં છીએ આપણે? શું શબ્દ છે છઠ્ઠી ગાથા પછી? ભવના ભયને ભેદનારા એવા ભગવાન પ્રત્યે તને ભક્તિ નથી તો વિચારી લેજે, સંસાર સમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે. ક્યાં છીએ? કોની વાત કરે છે? કોની વાત કરે છે? આપણે તો ને, આપણે તો ભગવાનની ભક્તિ કરીએ છીએ વહેલા ઉઠીને, તો ભલે 10 દિવસ તો 10 દિવસ પહોંચી જઈએ છીએ, અમે અભિષેકમાં પહોંચી. ભવના ભયને ભેદનારા, જીવનમાં ક્યારેક પણ એક તત્વની અલૌકિકતા તો છે. અરે પૂજા ભક્તિમાં શબ્દોની પાછળની પણ ભાવના, ભજીને ભગવંત ભવંત લહો. 16 વર્ષની ઉંમરે આપણને આ વાત કહેતા હોય, અરે તૃષ્ણાને વસ્તુ ભગવાનને ભજીને તું સંયોગ માગે છે? કોને? અસંયોગી ભગવાનને, એને ભજીને પણ તૃષ્ણાને વસ્તુ શું માગે? મને કંઈક નિસારો સંયોગ કે મને ભવ મળે. ભગવાનને જો ભગવા ભજવા છે તો ભવ રહિત ભગવાન છે, ભવના અંતની ભાવના કરે છે. એમ અહીંયા પણ ફરીથી પદ્મમૂલધારી દેવે શું કીધું કે વિતરાગી ભગવાન છે, એને ભજીશ તો ભવનો ભય છૂટી જશે, અને એને જો નથી તો સમજો સંસાર સમુદ્રની મધ્યમાં પાછા કેવી રીતે મગર ના મુખમાં છૂટી નહીં શકે. તો મગ આપણે મધ્યમાં છીએ, જ્ઞાનીઓ કિનારે છે અને પરમાત્મા ભવથી પાર ઉતરી ગયા છે. તો અહીંયા ફરીથી કે આ ભવો ચાર ગતિના ચાયલા કરે છે, એનાથી આગળ આપણે લઈએ ઓછું વધતું જ્ઞાનને થાય છે, ગુણ ભેદ છે, અને છેલ્લો વેદનનો ભાવ કે મોહ ભાવથી સંયુક્તમાં હું દુઃખને અનુભવું છું. દુઃખને અનુભવું છું અને આપ એમ કહો કે હું દુઃખથી અસંયુક્ત છું, મારે કેવી રીતે સ્વીકારું? તો એનો જો સરસ ઉત્તર વાંચીએ જે આજે ગુરુદેવસિંહ પ્રવચનમાં લીધું, એ 37 પાને નીચેથી બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો. આદિ ભાવ એટલે કેટલા લઈ લેવા? પાંચે પાંચ લઈ લેવા, પછી એનો વિસ્તાર જેટલો કરવો એટલી છૂટ છે. કે બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો આપણા અર્થ થોડો લીધો જ છે, અભૂતાર્થ થવાથી થવાથી. ચલો અભૂતાર્થનો અર્થ શું છે? આમાં સમયસારમાં ક્યાંક આવ્યો હશે. ત્રણ શબ્દોથી અસત્યાર્થ છે અને ત્રીજો શું છે? વેરી ગુડ, એટલે બધું પહોંચી ગયા. 11મી ગાથા કાઢો, તેમાં જો છે અવિદ્યમાન. ક્યાં શબ્દ છે? ત્રણ. 11મી ગાથાની શરૂઆતમાં જ છે. ત્રેવીસમું પાનું છે. વ્યવહાર નહી બધો અભૂતાર્થ હોવાથી આવી ગયો શબ્દ, અવિદ્યમાન, અસત્ય અને અભૂત. આવી ગયું, ત્રણ શબ્દો છે. અભૂતાર્થ ઇઝ ઇક્વલ ટુ અવિદ્યમાન. ફરીથી અવિદ્યમાન એટલે હાજરી, હૈયાતી, એનું અસ્તિત્વ. ફરીથી કોની નથી હૈયાતી? કોની નથી? બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો હૈયાતી નથી, છે ને? છે ને? ફરીથી એ જ દેખાડે છે આચાર્ય દેવ. અમે જેને સુદનયનો વિષય કહીએ છીએ એના માટે શબ્દ વાપરો છે અમરચંદ્રા, સ્વભાવની સમીપ જઈને. અમે જે તને તત્વ સમજાવવા માંગે, ફરીથી સમયસારનો પ્રતિપાદિત વિષય કોણ છે? કોને બતાવવો છે? સમયસાર એટલે શુદ્ધાત્મા. અને શુદ્ધાત્મા કોને કહેવાય? દ્રવ્ય કર્મવાળો, ભાવ કર્મવાળો, નો કર્મવાળો, ભેદવાળો કોને કહેવાય? સ્વથી એકત્વને વિભાવથી વિભક્ત, સ્વથી એકત્વને પરથી ભિન્ન, અભેદરૂપ એકરૂપ અને ભેદભાવો અનેકતાથી રહિત. આ એની, અને એ જ અમે આચાર્યદેવ કહે છે આશ્રય અવલંબન લેવા યોગ્ય હોવાથી તારી નજરમાં એ સિવાય બીજું ન આવવું જોઈએ. ધનુર્વિદ્યા અર્જુનને શીખડાવી હતી તો એને ઉભો કરીને કહ્યું, શું દેખાય? તો મને તો બધું જ દેખાય. ભીમને જેમ શું દેખાતું હતું? આખું ઝાડ ને આકાશ ને બધું જ દેખાતું. અર્જુનને કીધું તો એને શું દેખાતું? શું દેખાતું હતું? ઝાડ દેખાતું હતું, એની ડાળી દેખાતી હતી, બેઠેલું પંખી દેખાતું. તો વધારે સારું કોનું? વધારે દેખાય એનું કે ઓછું દેખાય એનું? કોનું સારું કોનું? વધારે ઓછું નહીં, પ્રયોજનભૂત દેખાય સાચું છે. જો આપણે શેમાં પાછા અટકી ગયા છીએ? આપણે ક્ષોભસમની તારતમ્યતામાં અટક્યા છે. વધારે ઓછું નહીં, પ્રયોજનભૂત જેને દેખાય છે એનું સાર્થકપણું છે. બધું જ્ઞાન ભેગું કર્યું ને એમાંથી જો પ્રયોજન કાઢતા ના આવડ્યું તો એની કોઈ સાર્થકતા એનાથી. એક એક દ્રષ્ટાંતથી એક વિચારીએ તો જો ફરીથી આચાર્ય ત્યાં સુધી કહે છે કે તાને એ જે બધ સ્પષ્ટ આદિ ભાવો છે, જે પલટતા ભાવો છે, ભેદ ભાવો છે, એ અસ્તિત્વ જ નથી એટલી તારી દ્રષ્ટિને સંકેલી લઈ જતો. અવિદ્યમાન છે, અસત્યાર્થ છે, છે જ નહીં, અભૂત, ભૂત એટલે ભૂતકાળ ને એવું ન લેવું, આ ભૂત એટલે હોવા પણ. સંસ્કૃત માંથી ભૂત એટલે શું છે, ભવ ભૂ એ હોવા પણ. એટલું તો હોવા પણ તારા માટે સ્વીકારજે પ્રયોજનને માટે, કે મને મારા એકરૂપતા સિવાય, અભેદતા સિવાય એ મને બીજું કાંઈ દેખાતું નથી. અને તો પછી ધનુર્વિદ્યામાં સક્સેસફુલ કોણ ગયું? વધારે દેખાતું હતું કે ઓછું દેખા? ફરીથી વધારે દેખાતું હતું ઓછું દેખાતું હતું? પ્રયોજનભૂત દેખાતું. ફરીથી ભૂલી જવાનું છે ઓછું વધારે. અરે વધારે કદાચ હો તો ક્ષોભસમ અભિમાન માટે નથી, અને અલ્પ હો તો ખેદ માટે નથી. પ્રયોજન ચૂકીશ નહીં ક્યારે. અધિકતા હોય તો એની કોઈ તો અભિમાન કરીશ નહીં, અને અલ્પ કદાચ રહી ગયો તો ક્યારેય ખેદ નહીં કરીશ. આત્માને અનુભવવા માટે મિનિમમ કેટલું આવડવું જોઈએ? આત્મા એટલું એને આવડવું. તો સારું, અમે પછી સ્વાધ્યાય આદિ બંધ જ કરી દેશો. અમારે તમે કે ના જ પાડો છો પછી શું કરો? સ્વચ્છંદના રવાડે ચડીશ નહીં, અને સાધનાનો પંથ ક્યારેય છોડીશ નહીં. અરે જીવનમાં આચાર દેવ કે આપણે દરરોજ બોલીએ છીએ ને, કમસે કમ આ 10 દિવસમાં તો 5 વાર બોલીએ. શું બોલીએ છીએ? સ્વાધ્યાય એ પરમ તપ છે. પ્રવીણ પુરુષ જે શ્રી ગણધર દેવ, તેમના દ્વારા અવલોકન કરવામાં આવેલા અંતરબાહ્ય 12 પ્રકારના તપ છે, એમાં સ્વાધ્યાય સમાન કદી તપ થયું નથી, છે નહીં, અને થશે પણ નહીં. ગુરુદેવજી પોતે કહેતા ને, એક આત્માર્થીના જીવનમાં 4-4 કલાક તો શું હોવું જોઈએ? કેટલા અઠવાડિયામાં કે કેટલા દિવસમાં? કેટલા દિવસમાં? એ એટલો બધો ટાઈમ કે અહીંયા આટલા માંડ માંડ પહોંચીએ, તમે અમારો ઉપકાર માનો ને, અમે આવીએ છીએ. એનો જીવનમાં શું હોય છે? ગણધરદેવ જેવા પણ એક વાત ગુરુદેવ સાહેબ બધી ઘણું લીધું છે, પણ ખબર નહીં આપણે કેટલું સિરિયસલી લે. દર્શાંત આપે છે ને, તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની વાણી સાંભળવા માટે ગણધરદેવ હાજર હોય કે ન હોય? કદાચ હોય, કદાચ ન પણ હોય. હોય કે ન હોય? હોય ને, શું એના વિના છૂટે નહીં, નિયમ છે, સેજ યોગ છે. પછી સૌધર્મ ઇન્દ્ર આદિ આવે કે ન આવે? કદાચ સમય મળતો હશે. 32 લાખ વિમાન એના હોય, કઈ કામ ઓછું હોય? જો બે વાત લીધી, એક પવિત્રતા વાળા અને એક પુણ્ય વાળા. ઇન્દ્ર પણ સમકીર્તિ છે સાધના વાળા, પણ એક પવિત્રતામાં ગણધરદેવ એ પણ વાણી સાંભળવા આવે, અને પુણ્યની અધિકતા વાળા સૌધર્મ ઇન્દ્ર પણ આવે છે. અરે જીવનમાં એ ગુરુદેશિયામાં લીધું જ છે, જાણે નિયમસારમાં આવે છે કે ભગવાનની વાણી સાંભળીએ, ગુરુ વાણી સાંભળીએ તો કેવો ભાવ આવો? જાણે હું કાન દ્વારા અમૃતનું પાન કરું છું. જાણે કર્ણમાં શું વરસાવે છે? અમૃતની વાણી મળતી હોય એવી તો એ મહિમા આવવી જોઈએ. એવી મહિમા સાથે અહીંયા કહે છે, તારા વાણીમાં બતાવેલ શુદ્ધાત્માને પ્રયોજનના વિષયને ક્યારે તું બોલીશ નહીં. તો અહીંયા આચાર્ય દેવ શિષ્યની મૂંઝવણ છે, મૂંઝવણનો પ્રશ્ન હોય છે, નિષેધનો પ્રશ્ન ન હોય. પ્રશ્ન છે ન હોય, જિજ્ઞાસાનો હોય, મૂંઝવણનો હોય, બીજાના નિષેધનો ન હોય, બીજાની ચકાસણીનો ન હોય. તો એ શિષ્ય પ્રશ્ન પૂછે, એનો ઉત્તર શું આવ્યો? બદ્ધ સ્પષ્ટિ આદિ ભાવો અભૂતાર્થ થવાથી, થવાથી નહીં, થશે ત્યારની વાત છે, થશે ના છે. હોવાથી શબ્દ કોને બતાવે છે? સ્થાયીપણાને, અને થવાથી નવા કાર્યને. તું એકવાર સ્વભાવની સમીપમાં જોઈને તું કહેજે કે તું પર વર્તમાનમાં બંધાયેલો છે કે મુક્ત સ્વરૂપ છો, તું ગતિમાં છો કે એનાથી રહીત એકરૂપ દશામાં છો, વધઘટ વાળો છો કે કેવળ જ્ઞાન સ્વભાવી છો, ગુણ ભેદ વાળો ખંડિત છો કે અભેદ એકરૂપ છો, અને દુઃખથી મોહથી રહિત હું સુખ સાગર ભગવાન આત્મા છું. આ એનું નામ બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ એટલે જે પાંચ ભાવ સ્વરૂપ આત્મા કયો એની અનુભૂતિ, એક વાત. અને એ અનુભૂતિ એટલે જે તને અનુભૂતિ અશક્ય લાગે એ જ અનુભૂતિની વાત. શિષ્ય કીધું ને કેમ થઈ શકે, કેમ થઈ શકે એટલે અમને તો શું લાગે છે, અસંભવ જેવી લાગે છે. આચાર્યદેવ કહે છે કે એ જ અનુભૂતિ જે તને અશક્ય લાગે છે, જે અબધ સ્પષ્ટ તારી પોતાની અનુભૂતિ, એ અનુભૂતિ થઈ શકે છે, જરૂર થઈ શકે છે. ભૂતકાળમાં અનંતા જીવો આ જ અનુભૂતિ કરીને એ મોક્ષપણાને પામ્યા છે. આ અનુભૂતિ કહો, શુદ્ધ નહીં કહો, ભેદજ્ઞાન કહો, અથવા ઉપરના શબ્દોમાં કયો શબ્દ છે, ઉપરની ગાથા બીજી લાઈન, આવા આત્માની જે અનુભૂતિ તે હવે અનુભૂતિ જે નીચે આવી શુદ્ધ નહીં છે અને એ અનુભૂતિ આત્મા જ છે. ફરીથી અહીંયા અનુભૂતિ એટલે શું, 17-18 માં આવે છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, એ છે વાત તેની વાત છે. અથવા 73 ગાથામાં આવે છે નહી, કર્તા કર્મ આદિ કારકોની પ્રક્રિયાથી પાર ઉતરેલી અનુભૂતિ એની વાત છે, શેની વાત છે, આ પ્રગટ થયેલી અનુભૂતિની વાત છે, દશાની વાત છે. જે 17-18 માં અનુભૂતિ સ્વરૂપ કીધું એ તો અનુભવ સ્વરૂપ, એ ત્રિકાળી 73 ગાતા બે માં એના વિષયની વાત. અહીંયા શેની વાત છે કે પ્રગટ થયેલી આવા શુદ્ધ નહી સ્વરૂપ આત્માનો અનુભવ થતા પ્રગટ થયેલી અને એ જ પ્રગટ થયેલી પર્યાયને ફરીથી અનુભૂતિને શુદ્ધ નહીં કીધું અને એ જ અનુભૂતિને શું કીધું, આત્મા. એક સમયની આત્માને અનુસરીને થયેલી નિર્મળ વિતરાગી પણતી એને શું કીધું, આત્મા કીધું. વિષયમાં નથી અને છતાં એ પણતી પ્રગટ થઈ જેવો આત્મા છે એવી અનુભૂતિ પ્રગટ થઈ તો અહીંયા આચાર્યદેવ કહે છે કે એ આત્મા જ છે. વિભાવ ભાવ રાગાદી એનાથી વિરુદ્ધ છે, અનાત્મા છે અને આવી અનુભૂતિ પ્રગટ થઈ તે આત્મા. એક બાજુ પર્યાયથી રહિત વિષય બતાવો અને એ જ પણતીએ આવા વિષયને પકડ્યો છે તો કહે છે કે એ અનુભૂતિની પણતી જ એ આત્મા છે. એ અનુભવના કાળે એ આ દ્રવ્યને પર્યાય એવા ભેદ પણ ચૂકી ગયા છે અને એકરૂપપણે આત્માને અનુભવે છે તો એ પર્યાયને પણ શું કહે છે, આત્મા કહે છે. અલગ અલગ અપેક્ષાઓથી એક જ ગાથામાં બે વાત તો એ અને આ વાતને, આ વાતને એટલે શું છે, 14મી ગાથાનું અમૃતચંદાચાર્ય દે કે અમે ટૂંકાણમાં તો વાત કરી દીધી છે છતાં તને હજી સમજણમાં ના આવી હોય તો. હવે વિસ્તાર કોના માટે છે, મુંજાઈશ નહીં, આચાર્યદેવ આપણી સાથે છે કે તને નથી સમજાણું તો અમે હજી પાંચ વાતને પાંચ દ્રષ્ટાંતથી અમે આગળ શું છે, પ્રગટ દ્રષ્ટાંતથી, દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે છે. વાત છે ને, ફરીથી પાંચ બોલ માટે કેટલા આપશું અમે અને અમે એનો વિસ્તારથી ઘણી જગ્યાએ હવે વિસ્તારથી એમ કહેવામાં આવે પણ બ્રેકેટમાં આચાર્યદેવ લખ્યું છે વંચાતું ને, તને ટાઈમ હોય તો એ હવે આપણી રીતને આત્માને પૂછી લેવા જેવું છે. બહુ જ સંક્ષિપ્તમાં પણ કીધું છે અને વિસ્તારથી પણ આપણને વાત કરી છે, કમલીના સ્વભાવની વાત કરી અને એ જ રીતે બીજા બોલમાં તું માટીના આકારને જોઈશ નહીં, સોનાના આકારને જોઈશ નહીં, એકરૂપ સોનાને હવે જોતા શીખજે. અરે થોડા ટાઈમ માટે તું સોની થઈ જજે, આત્મજ્ઞાની થઈ જજે. આત્મજ્ઞાની જે રીતે આત્માને અભેદપણે જોવે છે એ રીતે જ મારે હવે આત્માને જોઈને મારે આત્માની અનુભૂતિ પ્રગટ કરીને આ પર્વને સાર્થક મારે બનાવવું.